એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે અમારી આજના વિચાર મંથનમાં.
નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરી રહ્યા છીએ જે એમ કહી શકાય કે આપણા સાંસ્કૃતિક અસ્તિત્વના મૂળને સ્પર્શે છે, એટલે કે લુપ્ત થતી ભાષાઓનું સંકટ.
હા, અને આપણે ખાસ કરીને ઇવાન્જેલિયા આદામોના પુસ્તક એન્ડેન્જર્ડ લેંગ્વેજીસ પર વાત કરવાના છીએ.
બરાબર. જોખમમાં મુકાયેલી ભાષાઓ, સંકટ, જ્ઞાન અને પુનરુત્થાન, આપણે આ પુસ્તકના ઊંડાણમાં ઉતરીશું.
અને આ વિશે ખરેખર આજે ખૂબ જ પ્રસ્તુત છે. આપણે વૈશ્વિકરણની વાતો કરીએ છીએ કે દુનિયા નાની થઈ રહી છે, પણ એ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક આપણી પોતાની આગવી ઓળખ, પેલું સદીઓ જૂનું જ્ઞાન અને સંસ્કૃતિનું વૈવિધ્ય જાણે ભૂંસાઈ રહ્યું હોય એવું લાગે છે.
સાચી વાત છે.
કદાચ આપણે આપણા રોજિંદા જીવનમાં આપણી પોતાની ભાષા કે બોલી પર પણ અમુક પ્રકારનું દબાણ અનુભવીએ છીએ, નહીં?
ચોક્કસ. અને આ પુસ્તક આ જટિલ પરિસ્થિતિને સમજવામાં મદદ કરે છે. તે માત્ર સમસ્યાની ગંભીરતા જ નથી દર્શાવતું, પણ તેના મૂળ સુધી પહોંચીને કારણો અને શક્ય ઉકેલો પર પણ વિચાર કરવા મજબૂર કરે છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખિકાના પરિચયથી. ડૉક્ટર ઇવાન્જેલિયા આદામો કોણ છે તેઓ, અને આ વિષય પર તેમનો દૃષ્ટિકોણ શા માટે આટલો મહત્વનો ગણાય?
હા, જરૂર. ડૉક્ટર આદામો ફ્રાન્સની મુખ્ય સરકારી સંશોધન સંસ્થા CNRS એટલે કે ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ સાથે સંકળાયેલા એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભાષાશાસ્ત્રી છે.
ભાષાશાસ્ત્રી, ઓકે.
અને એમનું સંશોધન મુખ્યત્વે જોખમમાં મુકાયેલી ભાષાઓ અને બહુભાષીયતા પર કેન્દ્રિત છે.
પણ ઘણા સંશોધકો હોય છે, એમની શું વિશિષ્ટતા છે? મતલબ શું એવું છે જે એમના કામને અલગ પાડે છે?
બહુ સારો સવાલ. એમની વિશિષ્ટતા એ છે કે તેઓ માત્ર પુસ્તકાલયમાં બેસીને સિદ્ધાંતો ગણનારા ભાષાશાસ્ત્રી નથી. એમણે દાયકાઓ સુધી પ્રત્યક્ષ ક્ષેત્ર કાર્ય કર્યું છે, એટલે કે ફિલ્ડ વર્ક.
અચ્છા, ક્યાં?
બાલ્કન્સમાં રૂમાની ભાષા બોલતા સમુદાયો સાથે, મેક્સિકોની સ્વદેશી ભાષાઓ પર, અને યુરોપ, એશિયા, અમેરિકા, ઘણા બધા જુદા જુદા ભાષાકીય સમુદાયો વચ્ચે રહીને એમણે કામ કર્યું છે.
એટલે કે તેમણે વાસ્તવિક પરિસ્થિતિઓને ખૂબ નજીકથી જોઈ છે, અનુભવી છે.
બરાબર. આ સિદ્ધાંત અને વાસ્તવિકતાનો જે સંગમ છે ને, એ જ એમના લખાણને વધુ વજનદાર બનાવે છે. તેઓ જાણે છે કે ભાષા સંપર્ક કેવી રીતે કામ કરે છે, લઘુમતી ભાષાઓનું દસ્તાવેજીકરણ કેવી રીતે કરવું જોઈએ, અને સૌથી અગત્યનું, તેઓ ભાષા બચાવવાના પ્રયાસોમાં સમુદાયની ભૂમિકા અને નેતૃત્વના પ્રખર હિમાયતી છે.
એમ કે સમુદાય જ મુખ્ય છે?
ચોક્કસ. તેઓ માને છે કે ભાષા સમુદાયની છે, અને તેને બચાવવાની પહેલ પણ સમુદાયમાંથી જ આવવી જોઈએ. અને બીજી એક વાત, તેઓ પોતે ગ્રીક, ફ્રેન્ચ, અંગ્રેજી, સ્પેનિશ જેવી મુખ્ય ભાષાઓ તો જાણે જ છે, પણ સાથે સાથે કેટલીક લુપ્તપ્રાય ભાષાઓનું પણ જ્ઞાન ધરાવે છે.
અરે વાહ.
હા, એટલે બહુભાષીયતાના ફાયદા અને પડકારોની એમની ઊંડી સમજ છે.
સરસ. લેખિકાની આ ભૂમિકા સમજ્યા પછી હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ પુસ્તક મૂળભૂત રીતે શું કહેવા માંગે છે? એનો કેન્દ્રીય સંદેશ શું છે?
પુસ્તકનો મૂળભૂત તર્ક એમ કહી શકાય એ છે કે જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે આપણે ખાલી વાતચીત કરવાની એક રીત નથી ગુમાવતા.
ઓકે.
એનાથી ઘણું વધારે ગુમાવીએ છીએ. આપણે માનવ જ્ઞાનનો એક વિશિષ્ટ ભંડાર, સાંસ્કૃતિક ઓળખનો આધારસ્તંભ, અને દુનિયાને જોવાની, સમજવાની અને વર્ગીકૃત કરવાની એક અનોખી રીત.
દુનિયાને જોવાની અનોખી રીત
એટલે જેને જ્ઞાનાત્મક વિવિધતા, કોગ્નેટિવ ડાયવર્સિટી કહેવાઈ શકાય, એ આપણે ગુમાવીએ છીએ. દરેક ભાષા જાણે દુનિયાને જોવા માટે એક અલગ ચશ્મા જેવી છે.
બરાબર. એકદમ સરસ રૂપક છે.
અને લેખિકા ભારપૂર્વક કહે છે કે ભાષાઓનું આ રીતે ગાયબ થવું એ કોઈ કુદરતી ઘટના નથી, જેમ પાંદડા ખરી પડે એમ.
તો પછી શું છે? જો કુદરતી નથી તો શું છે?
લેખિકા તેને ભાષા મૃત્યુ કહેવાને બદલે ભાષા સ્થળાંતર, લેંગ્વેજ શિફ્ટ કહે છે.
ભાષા સ્થળાંતર.
હા, એટલે કે લોકો ધીમે ધીમે એક ભાષાનો ઉપયોગ ઓછો કરીને બીજી, વધુ પ્રભાવી મનાતી ભાષા તરફ વળે છે. આ કોઈ આપોઆપ નથી થતું, પણ તે સામાજિક, રાજકીય અને આર્થિક દબાણો દ્વારા સંચાલિત એક સક્રિય અને જટિલ પ્રક્રિયા છે. વૈશ્વિકરણ, રાષ્ટ્ર રાજ્યોની એક રાષ્ટ્ર એક ભાષા નીતિઓ સાંસ્કૃતિક એકરૂપતા લાવવાના પ્રયાસો, શક્તિનું અસંતુલન, આ બધા પરિબળો ભેગા મળીને અમુક ભાષાઓને હાંશિયામાં ધકેલી દેશે.
તો પુસ્તકનો હેતુ શું માત્ર આ પ્રક્રિયા સમજાવવાનો છે કે પછી કોઈ ઉકેલ તરફ પણ ઇશારો કરે છે? અને આ પુસ્તક કોના માટે છે, મતલબ કોણે વાંચવું જોઈએ?
બંને. પુસ્તકનો હેતુ ભાષાઓ શા માટે જોખમમાં મુકાય છે, એના કારણો શું છે, એની માનવતા માટે શું કિંમત છે, એની ઊંડી સમજ આપવાનો છે ચોક્કસ.
હા,
પણ સાથે સાથે તેને બચાવવા કે પુનર્જીવિત કરવા માટે આપણે અસરકારક રીતે શું કરી શકીએ એ દિશામાં પણ માર્ગદર્શન આપે છે. અને રહી વાત કોના માટે છે, તો એ માત્ર ભાષાશાસ્ત્રીઓ કે શિક્ષણવિદો માટે જ નથી.
ઓકે.
માનવશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, નીતિ ઘડનારાઓ, શિક્ષકો, ભાષા કાર્યકરો અને સાંસ્કૃતિક વિવિધતામાં રસ ધરાવતા કોઈ પણ સામાન્ય વાચક માટે પણ તે એટલું જ ઉપયોગી છે.
લેખિકાએ જટિલ મુદ્દાઓને પણ સ્પષ્ટ અને સરળ ભાષામાં રજૂ કર્યા છે.
તો પુસ્તકની અંદરની સફર કેવી છે, ક્યાંથી શરૂ થાય છે, ક્યાં લઈ જાય છે?
પુસ્તકની શરૂઆત જ આપણને હચમચાવી દે તેવી વાસ્તવિકતાથી થાય છે. ખબર છે, યુનેસ્કોના અંદાજ મુજબ દર 2 અઠવાડે દુનિયામાંથી એક ભાષા કાયમ માટે લુપ્ત થઈ જાય છે.
દર 2 અઠવાડે એક ભાષા? ખરેખર?
હા, આ આંકડો જ સંકટની ગંભીરતાને તાકીદ દર્શાવે છે. ત્યાંથી આગળ વધીને પુસ્તક ભાષાના જોખમ પાછળના ઐતિહાસિક અને સમકાલીન કારણોની છણાવટ કરે છે, સંસ્થાનવાદથી લઈને આજના વૈશ્વિકરણ સુધીના પરિબળો.
અને કારણો સમજ્યા પછી?
પછી તે સમજાવે છે કે આપણે આનાથી શા માટે ચિંતિત થવું જોઈએ, આપણે શું ગુમાવી રહ્યા છીએ, માત્ર શબ્દો જ નહીં પણ પેલું પર્યાવરણીય જ્ઞાન, સાંસ્કૃતિક ઓળખ, વિચારવાની રીતો અને માનવ અધિકારો પણ.
અને અંતે પુસ્તક ઉકેલો તરફ વળે છે, અને અહીં તે 2 શબ્દો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે જે ખૂબ મહત્વનો છે, દસ્તાવેજીકરણ અને પુનરુત્થાન.
ઓ, દસ્તાવેજીકરણ અને પુનરુત્થાન, આ રસપ્રદ લાગે છે.
હા, લેખિકા સમજાવે છે કે બંને જરૂરી છે, પણ બંનેના હેતુ અને પ્રક્રિયા અલગ છે. અને સૌથી અગત્યનું, આ પ્રયાસોમાં સમુદાયનું નેતૃત્વ કેમ અનિવાર્ય છે?
ચાલો તો આ વિભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆતમાં આ સંકટના મૂળ અને વ્યાપ્ત વિશે પુસ્તક શું વધુ વિગતો આપે છે?
પુસ્તક સ્પષ્ટ કરે છે કે આજે વિશ્વમાં બોલાતી લગભગ 7,000 ભાષાઓમાંથી અડધીથી વધુ, એટલે કે 3,500થી વધુ આવતા 80-100 વર્ષમાં લુપ્ત થઈ જવાનું જોખમ છે.
અડધીથી વધુ? બાપરે!
હા, અને આ કોઈ કાલ્પનિક ભય નથી, આ વાસ્તવિક સમુદાયોની વાત છે. ઓસ્ટ્રેલિયાના આદિવાસી સમુદાયો, અમેરિકાના મૂળ નિવાસીઓ, સાઇબેરિયાના નાના સમુદાયો અને યુરોપ કે એશિયાની અસંખ્ય લઘુમતી ભાષાઓ, આ બધા આ વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે.
અને આ પરિસ્થિતિ બની કેવી રીતે, મતલબ ઐતિહાસિક કારણો શું છે આટલા મોટા પાયે ભાષાઓ લુપ્ત થવાના?
ઐતિહાસિક રીતે જોઈએ તો સંસ્થાનવાદે બહુ મોટી ભૂમિકા ભજવી. શાસકોએ પોતાની ભાષા સ્થાનિક ભાષાઓ પર થોપી.
બરાબર.
ત્યારબાદ રાષ્ટ્ર રાજ્યોનો ઉદય થયો અને એમની એક રાષ્ટ્ર એક ભાષાની વિચારધારા બળવત્તર બની. એનાથી રાષ્ટ્રીય એકતાના નામે ભાષાકીય વિવિધતાને દબાવવામાં આવી. શિક્ષણ પ્રણાલી, સરકારી વહીવટ, મીડિયા, આ બધામાં પ્રભાવી ભાષાઓને જ સ્થાન મળ્યું. પછી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ આવ્યું, એણે પણ લોકોને રોજીલોટી માટે પ્રભાવી ભાષા અપનાવવા મજબૂર કર્યા.
જેમ કે આપણે ભારતમાં જોઈએ છે, અંગ્રેજોના સમયમાં અંગ્રેજીનું મહત્ત્વ વધ્યું અને આઝાદી પછી પણ અમુક ભાષાઓનું પ્રભુત્વ અન્ય પર રહ્યું.
બરાબર. એ જ પુસ્તક ભારપૂર્વક કહે છે કે આ કોઈ કુદરતી ઉત્ક્રાંતિ નથી, આ શક્તિના માળખા, રાજકીય નિર્ણયો, આર્થિક દબાણો અને ઘણીવાર નકારાત્મક સામાજિક માન્યતાઓનું પરિણામ છે.
નકારાત્મક માન્યતાઓ કેવી રીતે?
જેમ કે પોતાની ભાષા બોલવામાં શરમ અનુભવવી, તેને અવિકસિત કે જૂનોણી માનવી અને એમ માની લેવું કે પ્રગતિ માટે તો પ્રભાવી ભાષા જરૂરી છે. આ બધી માન્યતાઓ પણ ભાષા સ્થળાંતરમાં મોટો ભાગ ભજવે છે.
અચ્છા, અને આ ભાષા સ્થળાંતરની પ્રક્રિયા ખરેખર કેવી રીતે કામ કરે છે, મતલબ નાના સ્તરે શું થાય છે?
આ પ્રક્રિયા ઘણીવાર આંતરપેઢીએ સંક્રમણ તૂટવાથી શરૂ થાય છે.
આંતરપેઢીએ સંક્રમણ?
હા, એટલે કે ઇન્ટરજનરેશનલ ટ્રાન્સમિશન. માતા પિતા કે વડીલો નવી પેઢીને પોતાની ભાષા શીખવવાનું ઓછું કરી દે અથવા બંધ કરી દે. બાળકો કદાચ ઘરમાં ભાષા સમજે પણ બોલે નહીં.
હા, આવું તો જોવા મળે છે.
ધીમે ધીમે ભાષાના ઉપયોગના ક્ષેત્રો ડોમેન્સ સંકોચાતા જાય છે. જે ભાષા પહેલાં ઘર, બજાર, ધાર્મિક વિધિઓ, શિક્ષણ બધે વપરાતી હોય તે કદાચ ફક્ત ઘરના વડીલો પૂરતી સીમિત થઈ જાય.
અને પેલું આપણે વાતચીતમાં બીજી ભાષાના શબ્દો વાપરીએ છીએ, જેમ કે ગુજરાતીમાં અંગ્રેજી શબ્દો બોરોઈંગ, કે પછી આખું વાક્ય જ બીજી ભાષામાં બોલી નાખીએ, કોડ સ્વિચિંગ, શું તે પણ આ પ્રક્રિયાનો ભાગ છે? એ ખરાબ છે?
જરૂરી નથી કે એ ખરાબ જ હોય. પુસ્તક કહે છે કે તંદુરસ્ત બહુભાષી સમાજમાં આ સામાન્ય અને સર્જનાત્મક પણ હોઈ શકે છે. પણ જ્યારે બે ભાષાઓ વચ્ચે શક્તિનું મોટું અસંતુલન હોય ત્યારે ઉછીના શબ્દો લેવાનું પ્રમાણ બહુ વધી જાય, અથવા તો પ્રભાવી ભાષાની વાક્યરચના અને વ્યાકરણ લઘુમતી ભાષા પર હાવી થવા લાગે, ત્યારે તે ભાષાના ધોવાણનો સંકેત હોઈ શકે છે.
ભાષાનો ધોવાણ?
હા, જેમ પાણીનો સતત પ્રવાહ કિનારાને કોતરી નાખે, તેમ પ્રભાવી ભાષાનો સતત પ્રભાવ લઘુમતી ભાષાના મૂળ માળખાને નબળું પાડી શકે છે.
અને જ્યારે કોઈ ભાષા ખરેખર લુપ્ત થાય છે ત્યારે આપણે ખરેખર શું ગુમાવીએ છે? પુસ્તક આ નુકસાનને કેવી રીતે વર્ણવે છે?
નુકસાન ખરેખર અપાર છે. પુસ્તક તેને સાંસ્કૃતિક ડીએનએની ખોટ સાથે સરખાવે છે.
સાંસ્કૃતિક ડીએનએ? વાહ.
દરેક ભાષા વિશ્વને જોવાની, અનુભવવાની અને તેને શબ્દોમાં ઢાળવાની એક અનોખી રીત છે. રંગોના નામ, સગપણના સંબંધો, સમય અને સ્થળની વિભાવનાઓ, લાગણીઓ વ્યક્ત કરવાની રીતો, આ બધું દરેક ભાષામાં અલગ હોય છે. જ્યારે ભાષા જાય ત્યારે આ જ્ઞાનાત્મક વિવિધતા હંમેશ માટે નષ્ટ પામે છે.
અને પેલું પારંપરિક પર્યાવરણીય જ્ઞાન, ટ્રેડિશનલ ઇકોલોજિકલ નોલેજ, TEK, વિશે શું? એ પણ જાય છે?
હા, એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. TEK એટલે સ્થાનિક સમુદાયો પાસે પેઢી દર પેઢી સચવાયેલું પોતાની આસપાસની પ્રકૃતિનું ઊંડું જ્ઞાન.
જેમ કે
કઈ વનસ્પતિ ઔષધીય છે, કયા પ્રાણીનું વર્તન શું સૂચવે છે, હવામાનના સંકેતો કેવી રીતે પારખવા, જમીન અને પાણીનું સંરક્ષણ કેવી રીતે કરવું, ખેતીની ટકાઉ પદ્ધતિઓ કઈ છે, આવું બધું. આ બધું અમૂલ્ય જ્ઞાન ઘણીવાર તે સ્થાનિક ભાષાના શબ્દો, કહેવતો અને વાર્તાઓમાં જ સચવાયેલું હોય છે. ભાષા લુપ્ત થતાં આ જ્ઞાનનો ભંડાર પણ લુપ્ત થઈ જાય છે. વિચારો, આજના પર્યાવરણીય સંકટના સમયમાં આ જ્ઞાન કેટલું ઉપયોગી થઈ શકે.
સાચી વાત છે.
આ ઉપરાંત ભાષાએ વ્યક્તિ અને સમુદાયની ઓળખ, તેમના ઇતિહાસ અને પૂર્વજો સાથેના જોડાણનો અભિન્ન ભાગ છે. તેથી ભાષા ગુમાવવી એ માત્ર શબ્દો ગુમાવવા નથી, તે ઓળખ અને ગૌરવ ગુમાવવા બરાબર છે. એટલે જ ભાષાકીય અધિકારોને માનવ અધિકાર ગણવામાં આવે છે.
આ બધું સાંભળીને તો લાગે છે કે પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. તો પછી આનો પ્રતિભાવ શું હોઈ શકે? પુસ્તક, ટેકનોલોજી, દસ્તાવેજીકરણ, પુનરુત્થાન જેવી બાબતો વિશે શું કહે છે? શું કંઈક થઈ શકે?
પુસ્તક ટેકનોલોજીને બેધારી તરુલાર તરીકે જુએ છે. એક તરફ ઇન્ટરનેટ અને ડિજિટલ દુનિયામાં અમુક પ્રભાવી ભાષાઓનું વર્ચસ્વ અન્ય ભાષાઓ માટે ખતરો ઊભો કરે છે.
બરાબર.
પરંતુ બીજી તરફ ટેકનોલોજી ભાષા શીખવા માટે એપ્સ, ઓનલાઈન શબ્દકોશો, ડિજિટલ આર્કાઇવ્સ બનાવવા અને સોશિયલ મીડિયા દ્વારા ભાષા સમુદાયોને જોડવામાં મદદરૂપ પણ થઈ શકે છે.
અને તમે પેલું દસ્તાવેજીકરણ અને પુનરુત્થાન વચ્ચેના તફાવતની વાત કરી હતી, એ શું છે બરાબર?
હા, આ પુસ્તકનો એક કેન્દ્રીય મુદ્દો છે. દસ્તાવેજીકરણ એટલે ભાષાનો શક્ય તેટલો સંપૂર્ણ અને વૈજ્ઞાનિક રીતે રેકોર્ડ કરવો, તેનું વ્યાકરણ લખવું, શબ્દકોશ બનાવવો, તેના ઉચ્ચારણ અને વાતચીતના નમૂના ઓડિયો વિડીયો સ્વરૂપે રેકોર્ડ કરવા,
એટલે કે એને સાચવી લેવી.
હા, લેખિકા આને પુસ્તકમાં સાચવી રાખેલા સૂકા ફૂલ સાથે સરખાવે છે. તે ભાષાના સ્વરૂપને ભવિષ્ય માટે સાચવે છે, અભ્યાસ માટે ઉપયોગી છે, પણ એમાં જીવ નથી.
અને પુનરુત્થાન?
પુનરુત્થાન એટલે ભાષાને ફરીથી જીવંત કરવાનો, તેને લોકોની રોજિંદી બોલચાલમાં, જીવન વ્યવહારમાં પાછી લાવવાનો સભાન પ્રયાસ કરવો. જાણે પેલા સૂકા ફૂલના બીજને ફરીથી જમીનમાં વાવીને તેને ઉગાડવાનો પ્રયાસ કરવો.
વાહ.
આમાં ભાષા શીખવવાનો વર્ગો ચલાવવા, ભાષાનો ઉપયોગ કરવા માટે નવા અવસરો અને સ્થળો, જેમ કે શાળાઓ, મીડિયા, સાંસ્કૃતિક કાર્યક્રમો ઊભા કરવા, અને સૌથી અગત્યનું, નવી પેઢીને ભાષા શીખવા અને વાપરવા માટે પ્રોત્સાહિત કરવાનો સમાવેશ થાય છે.
શું ભાષા પુનરુત્થાન ખરેખર શક્ય છે? શું તેના કોઈ સફળ ઉદાહરણો છે દુનિયામાં?
હા, ચોક્કસપણે. પુસ્તક ઘણા પ્રેરણાદાયક ઉદાહરણો આપે છે, જેમ કે હવાઈયન ભાષા. એ લગભગ લુપ્ત થવાના આરે હતી.
ખરેખર?
હા, પણ સમુદાયના અથાક પ્રયાસોથી તેને શિક્ષણ અને રોજિંદા જીવનમાં પાછી લાવવામાં આવી. યુરોપમાં વેલ્શ ભાષા માટેની મજબૂત ચળવળ થઈ. આજે વેલ્સમાં તે સત્તાવાર દરજ્જો ધરાવે છે અને શાળાઓમાં ભણાવાય છે. ન્યૂઝીલેન્ડમાં માઓરી ભાષા માટે કોહાંગા રેવ એટલે કે ભાષાના માળા નો પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે.
ભાષાના માળા એ શું છે?
એ એવા પ્રી સ્કૂલ છે જ્યાં નાના બાળકોને સંપૂર્ણપણે માઓરી ભાષાના વાતાવરણમાં જ રાખવામાં આવે છે. આનાથી ભાષાનું આંતરપેઢીએ સંક્રમણ ફરી શરૂ થયું છે. આવા પ્રયાસો મૂળ અમેરિકન સમુદાયોમાં પણ થઈ રહ્યા છે.
અરે વાહ, આ તો બહુ આશાસ્પદ લાગે છે. આ સફળતા પાછળના મુખ્ય સિદ્ધાંતો શું છે? કઈ બાબતો તેને શક્ય બનાવે છે?
સૌથી પહેલો અને સૌથી મહત્વનો સિદ્ધાંત છે સમુદાયની માલિકી અને નેતૃત્વ. પ્રયાસો બહારથી થોપવામાં આવેલા ન હોવા જોઈએ.
બરાબર, અંદરથી આવવા જોઈએ.
હા, સમુદાયની પોતાની જરૂરિયાત અને ઈચ્છા મુજબ તેમના દ્વારા જ સંચાલિત હોવા જોઈએ. બીજું, ભાષાના ઉપયોગ માટે નવા અને અર્થપૂર્ણ ક્ષેત્રો બનાવવા. જો ભાષા ફક્ત ઘરમાં જ બોલાશે તો તેનું ભવિષ્ય જોખમમાં રહેશે. તેને શિક્ષણ, મનોરંજન, કામકાજ, વહીવટમાં સ્થાન મળવું જોઈએ. ત્રીજું, આંતરપેઢીય સંક્રમણ પર ભાર. બાળકો અને યુવાનો ભાષા શીખે અને ગર્વથી બોલે તે સુનિશ્ચિત કરવું. આ બધા માટે સમુદાયનો ઉત્સાહ, પ્રતિબદ્ધતા અને લાંબા ગાળાની દ્રષ્ટિ જરૂરી છે.
અને સરકારની ભૂમિકા?
હા, સરકારની સહાયક નીતિઓ જેમ કે બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન પણ મહત્વનો ભાગ ભજવે છે. પુસ્તકનો સૂર, જેમ મેં કહ્યું, સાવચેતી ભર્યા આશાવાદનો છે. પડકારો મોટા છે, પણ જો સમુદાય દ્રઢ નિશ્ચય કરે અને તેમને યોગ્ય સમર્થન મળે તો પરિવર્તન શક્ય જ છે.
ખૂબ જ રસપ્રદ અને ઊંડાણપૂર્વકની વાત. ચાલો હવે આ પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશાઓને તારવીએ જેને આપણે યાદ રાખી શકીએ. મારા માટે પહેલો સંદેશ તો એ જ છે કે ભાષા માત્ર શબ્દોનો સમૂહ નથી, એનાથી કંઈ ઘણું વધારે છે.
બિલકુલ. પહેલો મુખ્ય સંદેશ, ભાષા એ સાંસ્કૃતિક ડીએનએ અને જ્ઞાનનો જીવંત ભંડાર છે. તે આપણી ઓળખ, આપણો ઇતિહાસ, દુનિયાને જોવાની આપણી વિશિષ્ટ રીત અને પેઢીઓથી સંચિત થયેલું અમૂલ્ય જ્ઞાન, ખાસ કરીને પર્યાવરણીય જ્ઞાન સાચવે છે. એની ખોટ એ માત્ર સંચારની એક રીત ગુમાવવી નથી, પણ માનવ સંસ્કૃતિ અને જ્ઞાનની અપૂર્ણીય ખોટ છે. આપણે ગુજરાતમાં જ આપણી કહેવતો, રૂઢિપ્રયોગો, લોકગીતો અને જુદી જુદી બોલીઓમાં સચવાયેલા જ્ઞાન વિશે વિચારીએ તો આ વાત વધુ સ્પષ્ટ થાય.
સાચી વાત છે. બીજો મુદ્દો જે મને ખૂબ મહત્વનો લાગ્યો તે એ કે ભાષાઓ કુદરતી રીતે મરી નથી રહી, પણ તેનું સ્થળાંતર થઈ રહ્યું છે.
હા, બીજો સંદેશ, આ ભાષા મૃત્યુ નહીં પણ ભાષા સ્થળાંતર છે, જે સામાજિક, રાજકીય અને આર્થિક પરિબળો દ્વારા સંચાલિત છે. આ સમજવું અગત્યનું છે, કારણ કે તેનો અર્થ એ છે કે આ પ્રક્રિયા અનિવાર્ય નથી,
તેને પ્રભાવિત કરી શકાય છે.
બગબડ. અને તેની નૈતિક જવાબદારી પણ છે. ભારતમાં આપણે પ્રાદેશિક ભાષાઓ અને ખાસ કરીને સ્થાનિક બોલીઓ પર અંગ્રેજી કે હિન્દી જેવી પ્રભાવી ભાષાઓના દબાણને આ સંદર્ભમાં જોઈ શકીએ છીએ. નોકરી, શિક્ષણ, સામાજિક પ્રતિષ્ઠા, આ બધા માટે લોકોનું પ્રભાવી ભાષા તરફ વળવું એ આ સ્થળાંતરનું જ ઉદાહરણ છે.
અને આ સ્થળાંતરને રોકવા કે ઉલટાવવામાં કોની ભૂમિકા મુખ્ય છે?
સમુદાયની. ત્રીજો સંદેશ, ભાષા સંરક્ષણ અને પુનરુત્થાનમાં સમુદાયની એજન્સી, નેતૃત્વ અને અધિકાર સર્વોપરી છે. સફળતાનો આધાર સમુદાયની પોતાની ઈચ્છાશક્તિ, સંગઠન અને પ્રયાસો પર છે.
બહારના લોકો ફક્ત મદદ કરી શકે?
હા, બહારના નિષ્ણાતો કે સંસ્થાઓ મદદગાર થઈ શકે છે, પણ દિશા અને નિર્ણય સમુદાયના જ હોવા જોઈએ. ભાષાકીય અધિકારો એ માનવ અધિકાર છે. દરેક સમુદાયને પોતાની ભાષા જાળવી રાખવાનો અને વિકસાવવાનો અધિકાર છે. ભારતમાં પણ અનેક આદિવાસી અને અન્ય સમુદાયો પોતાની ભાષા અને લિપિને બચાવવા જે પ્રયાસો કરી રહ્યા છે તે આનું ઉદાહરણ છે.
અને છેલ્લે પેલો દસ્તાવેજીકરણ અને પુનરુત્થાન વચ્ચેનો ભેદ.
ચોથો સંદેશ, દસ્તાવેજીકરણ અને પુનરુત્થાન બંને મહત્વપૂર્ણ છે, પણ તેમના લક્ષ્યો અને અભિગમ અલગ છે. દસ્તાવેજીકરણ ભાષાને વિસ્મૃતિમાંથી બચાવે છે, અભ્યાસ માટે ઉપલબ્ધ કરાવે છે, પેલું સૂકું ફૂલ. પુનરુત્થાન ભાષાને જીવંત રાખવા, તેને બોલનારાઓની નવી પેઢી તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પેલું બીજ વાવીને ઉગાડવું. મોટાભાગના સમુદાયો માટે અંતિમ ધ્યેય તેમની ભાષા જીવંત અને બોલાતી રહે તે હોય છે, માત્ર પુસ્તકોમાં સચવાયેલી રહે તે નહીં.
બરાબર. એટલે કયો રસ્તો લેવો એ પણ સમુદાય નક્કી કરવાનું.
ચોક્કસ.
પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે સીધા દિલને સ્પર્શી જાય છે અને યાદ રહી જાય તેવા છે. લેખિકાના મુખ્ય વિચારોને રજૂ કરતા કેટલાક વાક્યો કે વિચારો પર નજર કરીએ.
હા, જેમ કે એક વિચાર જે વારંવાર આવે છે, જ્યારે આપણે કોઈ ભાષા ગુમાવીએ છીએ ત્યારે આપણે બ્રહ્માંડને સમજવાની એક અનોખી રીત ગુમાવીએ છીએ.
બહુ ઊંડી વાત છે.
હા, આ વાક્ય ભાષા અને વિચાર વચ્ચેના ઊંડા સંબંધ અને પેલી જ્ઞાનાત્મક વિવિધતાના મહત્વને સચોટ રીતે રજૂ કરે છે. દરેક ભાષા ખરેખર એક અલગ વિશ્વદૃષ્ટિ છે.
અને પેલો મુદ્દો પણ ખૂબ જ સચોટ છે. ભાષાનું જોખમ એ કોઈ કુદરતી આફત નથી, તે માનવીય પસંદગીઓ અને નીતિઓનું અનુમાનિત પરિણામ છે, જે વ્યવસ્થિત રીતે અમુક ભાષાઓની તરફેણ કરે છે અને અન્યને હાશિયામાં ધકેલે છે.
બરાબર. આ આપણને યાદ અપાવે છે કે આ સમસ્યા માનવ સર્જિત છે, આપણે બનાવેલી છે,
અને તેથી તેના ઉકેલ માટે પણ માનવીય પ્રયાસો અને નીતિગત ફેરફારો જરૂરી છે.
અને પેલું રૂપક તો ખરેખર હૃદયસ્પર્શી છે. દરેક વડીલ જે ભાષાને પોતાની સાથે લઈ મૃત્યુ પામે છે તે સળગતા પુસ્તકાલય સમાન છે.
ઓ, સળગતું પુસ્તકાલય.
હા, અજ્ઞાનના નુકસાનની ભયાવહતા અને તાકીદને અત્યંત ભાવનાત્મક રીતે વ્યક્ત કરે છે. તે આપણને ભાષાના છેલ્લા બોલનારાઓના જ્ઞાન અને અનુભવની કદર કરવા પ્રેરે છે.
તો આ બધી ઊંડી અને મહત્વની વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ થઈ શકે? આ પુસ્તકમાંથી મળેલું જ્ઞાન આપણને વ્યવહારમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે?
મને લાગે છે કે તેની ઘણી વ્યવહારુ અસરો છે. સૌથી પહેલાં તો વ્યક્તિગત સ્તરે આપણે આપણા પોતાના કુટુંબમાં અને સમાજમાં ભાષાકીય વિવિધતા પ્રત્યે વધુ સભાન અને સન્માનજનક બની શકીએ છીએ.
એટલે કે આપણી બોલીઓ પ્રત્યે પણ.
હા, પછી તે આપણી પોતાની શુદ્ધ કહેવાતી ભાષા હોય, કોઈ સ્થાનિક બોલી હોય, કે પછી આપણા પાડોશમાં રહેતા કોઈ અલગ ભાષા બોલતા હોય, આપણે બહુભાષ્યતાને બોજને બદલે સમૃદ્ધિ તરીકે જોવાનું શરૂ કરી શકીએ.
અને શિક્ષણમાં આ વિચારો કેવી રીતે અમલમાં મૂકી શકાય?
શિક્ષણમાં તો આ ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે. શાળાઓ અને શિક્ષકો બહુભાષી શિક્ષણમાં મોડેલ અપનાવી શકે છે, જ્યાં બાળકની માતૃભાષાને અવરોધ ગણવાને બદલે તેને શીખવા માટેના પાયા તરીકે ઉપયોગમાં લેવાય.
એનાથી બાળકોનો આત્મવિશ્વાસ વધે.
ચોક્કસ. અને શીખવાની પ્રક્રિયા વધુ અસરકારક બને છે. સમુદાય તરીકે આપણે સ્થાનિક ભાષા કે બોલીને જીવંત રાખવા થતા પ્રયાસો, જેમ કે કોઈ સ્થાનિક સામયિક હોય, નાટ્ય મંડળી હોય, કે પછી બોલીનો શબ્દકોશ તૈયાર થતો હોય, તેને નાનું કે મોટું સમર્થન આપી શકીએ છીએ.
અને પેલી મજાક ઉડાવવાની વૃત્તિ.
હા, સૌથી અગત્યનું, આપણે કોઈ ચોક્કસ ભાષા કે બોલી બોલનાર પ્રત્યેના પૂર્વગ્રહો કે તેમની મજાક ઉડાવવાની વૃત્તિને પડકારી શકીએ છીએ.
ટૂંકમાં, આપણી આસપાસના ભાષાકીય વાતાવરણ પ્રત્યે વધુ જાગૃત, સંવેદનશીલ અને સક્રિય બનવાની જરૂર છે.
બરાબર.
આ પુસ્તક પરની આપણી વિસ્તૃત ચર્ચા પરથી મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી વાત એ રહી કે ભાષાની ખોટ અને પર્યાવરણીય જ્ઞાનની ખોટ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે તે ખરેખર આંખ ઉઘાડનારું હતું. અને પેલી હવાઈયન જે માઓરી ભાષાના પુનરુત્થાનની સફળ વાર્તાઓ સાંભળીને એક આશા જન્મે છે કે સમુદાય ધારે તો પરિવર્તન લાવી શકે છે.
સાચી વાત છે. મારા માટે સૌથી મહત્વનો મુદ્દો એ દ્રષ્ટિકોણનો બદલાવ છે જે આ પુસ્તક લાવે છે. ભાષાના નુકસાનને કુદરતી અને અનિવાર્ય ગણવાને બદલે તેને સામાજિક ન્યાય, માનવ અધિકાર અને સભાન પસંદગીનો મુદ્દો ગણવો.
બરાબર.
અને વ્યવહારિક સ્તરે પેલું દસ્તાવેજીકરણ અને પુનરુત્થાન વચ્ચેનો સ્પષ્ટ ભેદ સમજવો અને કોઈપણ પ્રયાસમાં સમુદાયને કેન્દ્રમાં રાખવો, આ પાયાની બાબતો છે. કારણ કે અંતે તો કોઈપણ ભાષાનું ભવિષ્ય તેના બોલનારાઓના હાથમાં છે. તેમના સંકલ્પમાં અને તેમની આવનારી પેઢીમાં રહેલું છે.
આપણે સાંભળ્યું કે ભાષા સમુદાયના હાથમાં છે અને તેના પુનરુત્થાન માટે સમુદાયનું નેતૃત્વ અનિવાર્ય છે. ત્યારે સવાલ એ થાય કે આપણી આસપાસ આપણી પોતાની ભાષા કે બોલીના સંવર્ધન માટે, તેને જીવંત રાખવા માટે આપણે વ્યક્તિગત કે સામૂહિક રીતે આજે એવું કયું એક નાનું પણ નક્કર પગલું લઈ શકીએ?
આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે, દરેકે પોતાની જાતને પૂછવા જેવો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.